આદરપૂર્વક પ્રસાદને ગ્રહણ કરવું. ભગવદ પ્રસાદ એ માત્ર કોઈ ખાવાની ચીજ વસ્તુ નથી. પ્રસાદમાં પ્રભુની કૃપા રહેલી. ખાવાની વસ્તુ તો ઘરમાં હોય છે, બજારમાં હોય છે, પણ એને કોઈ પ્રસાદ નથી કહેવાતો. પણ જે પ્રભુને સમર્પિત કરેલું હોય, જે ભગવાનના નામથી જેને ગ્રહણ કરવાનું હોય, કે જેમાં સાત્વિકતા છે, જેમાં માલિકીનો ભાવ નથી, પ્રસાદનો ભાવ છે. આપણે ગમે એટલી સામગ્રી ધરાવવા માટે લાવ્યા છીએ, પણ પ્રભુ ઠાકોરજીની આગળ પધરાવી દેવાય ને એમાં તુલસી પધરાવી દીધા, પછી એ કોઈની માલિકી નહીં. એનું નામ પ્રસાદ. આજે પ્રસાદ મારો છે, પ્રસાદ પ્રભુનો છે. એટલે પ્રસાદની અંદરની ભાવના સર્વ માટે, સ્વ માટે નહીં, સમષ્ટિ બધા જ લે એને પ્રસાદ કહેવાય. જ્યારે પણ હાથમાં આવે ત્યારે બધાને વહેંચીને જ પછી જ ખાઓ, એનું નામ પ્રસાદ કહેવાય. પ્રસાદ એકલા ખવાય નહીં. અને એટલા માટે કંઈક સુભાગ, જે ભાગ્યનું ઘડતર કરનાર છે, એનું નામ પ્રસાદ. ભગવદ પ્રસાદીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, ભાવથી, સાત્વિકતાથી, પ્રેમથી એને ગ્રહણ કરીએ, એટલે જે કોઈ પણ ચીજ વસ્તુ જયારે ખાઈએ છીએ ત્યારે એમાં કયો ભાવ છે એ જ પ્રાધાન્ય છે. જેવું અન્ન એવું મન. સમસ્ત અન્નને ભોજન કરતી વખતે જયારે બેસીએ ત્યારે તુમહી નિવેદિત, ભગવાનને નિવેદન કરવાનું, આ આપે આપ્યું છે, આપનું છે, આપનો પ્રસાદ છે, હું એને પ્રસાદ તરીકે લઈ રહ્યો છું. બસ આ જ વિચારો એ કોઈ પણ ખાવાની ચીજ વસ્તુ હોય એની અંદર સાત્વિકતા આવે. તમે જોજો, સંતો બ્રાહ્મણો જ્યારે પણ ભોજન કરવા બેસે, પીરસાઈ ગયા પછીથી આરંભ કરવાનો હોય, ત્યારે મંત્રોચ્ચાર કરે. મંત્રોચ્ચારથી એના પોતાના મન અને હૃદયમાં, પોતાના શરીરમાં એક ભાવ બદલાઈ જાય કે હું આ પ્રભુને અર્પણ કરેલો પ્રસાદ લઉં છું. પ્રસાદ મંત્રિત અભિમંત્રિત થયા પછીથી એની અંદર તાત્વિકતાનો, સદગુણનો, સૌમ્યતાનો, દયાનો, આર્દ્રતાનો, પ્રેમનો ભાવ નીતરતો હોય છે. મન જે પ્રમાણે સ્થિતિમાં હશે, જમવા બેઠા હશે તે પ્રમાણે જ શરીરના અંદરના ભાવો બનશે. રક્ત છે, મજ્જા છે, વીર્ય છે, શક્તિ છે, આ બધું એ અન્નમાંથી જ બનવાનું છે. અને અન્ન જેવા પ્રકારનું ખાઈશું એ પ્રકારનું જ આખું મન સહિત આખું શરીર તૈયાર થતું હોય છે. એટલે સુભગ સુભાષા તુમહી નિવેદિત, આપને અર્પણ કરીને પ્રભુને શું અર્પણ કરવાનું, બધું એનું તો છે જ. તદીય વસ્તુ ગોવિંદ, તારી જ આપેલી છે પ્રભુ, તુભ્યમ સમર્પય, તારું આપેલું છે ને તને અર્પણ કરું છું, મારું છે શું. તેરા તુજકો સોંપ દિયા ક્યા લાગેગા મોહી. આ ભાવ, એમાં અહંકાર નહીં, વિકૃતિ નહીં, વાસના નહીં, કોઈ પણ જાતનો અંદર ક્ષોભ પણ નહીં. થોડો ઘણો ક્ષોભ જો માનસમાં હોય, જમવા બેઠા ભોજન કરતી વખતે જેવા વિચારો હશે એ પ્રમાણે જ અંદર એના એની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આપણા શરીરના ઘડતર વખતે પ્રકૃતિએ પરમાત્માએ અંદર અનેક પ્રકારના રસાયણો ભરેલા છે અને એ રસાયણોની પ્રક્રિયા થતી હોય છે. જ્યારે જ્યારે આપણા વિચારો ભાવો અંદર જે પ્રમાણે ફરતા હોય એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ રીતે અંદરના ભાવો જાગૃત થતા હોય છે. જેમ પ્રયોગ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બધા સાધનો ભેગા કર્યા હોય, બધા રાસાયણિક દ્રવ્યો એની અંદર એના સૂત્રો પ્રમાણે ભેગા થતા હોય જુદી જુદી રીતે, તો એના એના પરિણામો જુદા જુદા આવતા હોય છે. એમ આપણા શરીરની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલ્યા કરતી હોય છે. જ્યારે જેવો ભાવ અંદર જાગૃત થાય એવી રાસાયણિક પ્રક્રિયા વડે અંદર ઉત્તેજનાઓ જાગૃત થતી અને એ પ્રકારનો વ્યવહાર, એ પ્રકારની દ્રષ્ટિ, એ પ્રકારની વાણી પછી અંદરથી નીકળતી. કેમ કાયમ એક જ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થયા નથી કરતી, બદલ્યા કરે. માણસ ક્રોધિત થાય, શાંત પણ થાય, વિકૃત પણ થાય, અંદર આવેશવાળો પણ થાય, ગ્લાનિ પણ ઉત્પન્ન થાય, રડતો પણ હોય, હસતો હોય, આમ લાચાર બનીને બેસી ગયો હોય, આ બધી જ પ્રક્રિયાઓ અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થતી. એટલે મન જે પ્રકારનું આપણું હશે એ રીતની જ અંદર પ્રક્રિયાઓ થવાની. એટલા માટે ભોજન કરતી વખતે, જમતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું, કોઈ પણ પ્રવેશ, કોઈ પણ પ્રકારના આવેગ કે આવેશમાં રહેવું નહીં અને ભોજન કરતી વખતે હાથ પગ ધોઈએ, મોઢું ધોઈએ, પછી ભગવદ્ નામ સ્મરણથી કે એને મંત્ર આવડતો હોય તો એનાથી અભિમંત્રિત કરીને, પછી મનની સ્થિતિ શાંત કરીને ખૂબ શાંતિથી સદભાવપૂર્વક પ્રેમથી જમવું. તુમહી નિવેદિત ભોજન પ્રભુ પ્રસાદ, અને એને પ્રભુનો પ્રસાદ જ સમજી. જ્યારે પ્રભુ પ્રસાદ ભગવાનનો માત્ર પ્રસાદ જ છે, બીજું નથી. ભગવાન ઠાકોરજી આપણા છે, આપણે ઠાકોરજીથી દૂર નથી. ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ લાવીએ તો પહેલી ભગવાનને ઠાકોરજીને અર્પણ કરી, આ આપની છે, આપને પહેલો આપ એમનો સ્વીકાર કરો, અંગીકાર કરો, ભલે સ્પર્શ કરીને પાછું આપે, અમારા માટે પ્રસાદ. પછી વસ્ત્ર હોય, આભૂષણ, ઘરેણા કંઈ પણ હોય, સૌથી પહેલા તુમહી નિવેદિત, ભગવાનની આગળ નિવેદન કરવું, આ આપનું છે. નિવેદિત એટલે ધરાવવું પણ થાય અને એને સમર્પિત કરી આપી દેવું. આપને નિવેદિત, જેમ નિવેદન કરવું, વિનંતી કરી કે આપને અમે આજે વિનંતી કરીએ, એમ કોઈ પણ ચીજ વસ્તુ ઘરમાં ગમે જે લાવ્યા તે પહેલા પ્રસાદ પ્રભુને ધારણ કરીએ અને ત્યાર પછીથી એનો સ્વીકાર કરો. સ્વીકાર કેવી રીતે? સાદર. બજારમાંથી લાવી દીધું, તરત વાપરવા માંડ્યું, એ ભાવ નહીં. એને જે રીતે વ્યવસ્થિત કરાતું હોય, એની શુદ્ધિ થતી હોય જળથી કે એનાથી, સ્વાભાવિક છે. કોઈ પણ ચીજ વસ્તુ ખાવા માટેની લાવીએ તો પેલા એની સાફસૂફી, જો ફળ શાકભાજી તેને ધોવા, આજનો તો વિજ્ઞાનનો યુગ છે, નર્યા રસાયણો છાંટ્યા હશે અને એમને ધોયા વગર ખાઈશું તો એ વિકૃતિ આપણા શરીરમાં ઉભી કરશે. એટલે અગાઉથી જ આપણા મહાપુરુષોએ કહ્યું કે એને કોઈ પણ વસ્તુ ખાવાની ચીજ હોય પેલા પ્રભુને અર્પણ કરતા પહેલા એને સ્વચ્છ ધોઈ સાફ કરી પવિત્ર કરી પછી અર્પણ કરે. અને એમાં તુલસીનું પાન કેમ પધરાવવાનું? શા માટે તુલસી પધરાવતા? હળદરમાં, પીપળામાં, તુલસીમાં એની રાસાયણિક ક્રિયાઓ છે. તુલસી પત્ર પધરાવીએ એટલે એની અંદરથી એવા પ્રકારની હવા નીકળે છે ના પરમાણુ, એને કારણે ત્યાં આગળી કોઈ જંતુ હોય એનો નાશ કરે. ઘર આંગણે તુલસી એટલા માટે રોપવાની કે આરોગ્યવર્ધક બની શકે, અને જે કોઈ રોગના જંતુઓ હોય, બેક્ટેરિયા જેને કહીએ છીએ, એની હવાથી શુદ્ધ થઈ જાય, એ નાશ પામે. અને એટલા માટે ભગવદ પ્રસાદ અર્પણ કરતા એમાં તુલસી પધરાવવાની. તુલસીમાં પવિત્રતા છે, આરોગ્ય પણ છે, અને એ દ્રષ્ટિએ તુલસી પધરાવી અને પછીથી એ પ્રભુને ધરી પછી એને પ્રસાદ તરીકે લેવો, આ આપણી ધાર્મિક નિષ્ઠા અને પરંપરા.